స్వప్నం శబ్దజీతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభుతత్వలోచనదాయకం.
రాజచంద్ర వచనామృత్ ఆంక్ 1960 ముంబై చైత్రవద్ బారస్ రవివార్ 1948. જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપ સુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે એ અચરજની વાત છે. જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં. પૂજ્ય સૌભાગભાઈ ઉપર લખાયેલ આ પત્ર છે. પત્રમાં ચાર વાક્યો છે. કૃપાળુ દેવ પત્રો બહુ ટૂંકા, બહુ અર્થગંભીર, માર્મિક, રહસ્યભૂત. શીર્ષક આપ્યું છે જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. આ પહેલું વાક્ય. પછી બીજું વાક્ય, જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપ સુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. ત્રીજું વાક્ય, જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે એ અચરજની વાત છે. અને ચોથું વાક્ય, જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં. એવા એવા રહસ્ય સૂત્રો છે, ગ્રંથના ગ્રંથ વાંચીએ તો એ સાર ન પકડાય. એ હું કૃપાળુદેવે પત્રોની અંદર સૌભાગભાઈને આવા સકળ આગમ સિદ્ધાંતના સારરૂપ, એક સારરૂપ એક વાક્ય આપ્યું હોય એમાં તો એને અનંત આગમનો આખો સાર, રહસ્ય, આશય અંદર પકડાઈ જાય. અને સૌભાગભાઈને પણ આ વાત કૃપાળુદેવ પાસેથી મળી છે. એને ઓળખાણ છે, પરમ જ્ઞાનીનું ઓળખાણ છે. એટલે આવા પરમ જ્ઞાની પાસેથી મળેલું એક વાક્ય હોય એટલે એના તરી અનેક ભેદે અર્થ કરીને એ વાતને સમજતા હોય, એ વાતને પકડતા હોય, એની શ્રદ્ધા કરતા હોય. એટલે આવા વાક્યોની અંદર એમને તો શાસ્ત્રોના શાસ્ત્રોનો સાર સમાઈ જતો હોય એવું એને લાગે. સર્વજ્ઞતાની ઓળખાણ, સર્વજ્ઞતાની ઓળખાણ, જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. સામાન્ય રીતે આપણે સર્વજ્ઞતાની ઓળખાણ આપવા બેસીએ એટલે આપણે કે ત્રણ કાળ, ત્રણ લોક, તમામ અનંતા દ્રવ્યો, એની ત્રણ કાળની બધી જ પર્યાયો એક જ સમયમાં યુગપત જેને વર્તે વગેરે વગેરે, એમાં જેટલા વિશેષણ આપી શકાતા હોય એટલે યાદ કરી કરીને ખેંચી ખેંચીને આપીએ તો આપણે સર્વજ્ઞતાની વ્યાખ્યા આપીએ, લોકાલોકની વાત કરીએ. કૃપાળુ દેવે તો જુઓ, આખો માર્ગ વિતરાગનો માર્ગ છે, એ અંતર્મુખતાનો માર્ગ છે. એને બહારની ઉપેક્ષા કરીને અંતરની અંતરંગ સ્થિતિ શું છે બહારી લોકાલોકને જાણે છે કે નથી જાણતો, એની અભ્યંતર સ્થિતિ શું છે, તો જ્યાં પૂર્ણ કામપણું છે. આ સર્વજ્ઞતાનું એક એવી ઓળખ, એક એવું લક્ષણ, જ્યાં પૂર્ણ કામપણું છે એને હવે જગતની અંદર એક પરમાણુ માત્રની પણ કોઈ સ્પૃહા નથી, અંતરંગ સ્પૃહા નથી. એવી જેની ગુપ્ત આચરણા છે એને જ્ઞાન છે, તો જગતના તમામ પદાર્થોનું જ્ઞાન કેવું છે, તો એ કહે છે કે મારાથી ભિન્ન છે અને એ મારા સુખનું કારણ નથી. જ્ઞાનનો અર્થ શું? જ્ઞાન થયા પછી એ વસ્તુના અભરખા જાગે તો એ જ્ઞાનનું લક્ષણ છે. મને કોઈ વસ્તુ ઓળખાતી નહોતી અને પછી જ્ઞાન થયું, અને જ્ઞાન થયા પછી તૃષ્ણા જાગી, જ્ઞાન થયા પછી એ વસ્તુની મેળવવા માટેની અભિલાષા જાગી, જ્ઞાન થયા પછી એ વસ્તુ પ્રત્યે રાગ અને દ્વેષના પરિણામ થયા, રતિ અરતિના પરિણામ થયા, ઇષ્ટ અનિષ્ટતાની બુદ્ધિ થઈ, પ્રાપ્ય અપ્રાપ્યનો વિકલ્પ આવ્યો. જ્ઞાન ઘણું થયું તો આ જ્ઞાનનો શું લાભ? તો જેટલું જ્ઞાન વધ્યું એટલો ક્લેશ અને સંકલેશ વધ્યો, એટલી આકુળતા અને વ્યાકુળતા વધી. જીવના પરિણામ તો વિપરીત થયા. તૃષ્ણા અને વાસનામાં જોડાયેલું જ્ઞાન, એની વૃદ્ધિ કરતું જ્ઞાન એ જ્ઞાન નથી. હું એક પદાર્થને જાણતો નહોતો ને મને ખબર પડી જાહેરાત દ્વારા વાંચીને કે આ નવું વાત નીકળી છે. નવી નીકળ્યા પછી મને શું થયું કે હવે આ મને કેદી મળે છે સારું. તો આ તને આ જાણકારી શું થઈ તારા માટે? સંસારનો વધારો થયો કે આત્મામાં સ્થિરતા થઈ? સર્વજ્ઞતાનું લક્ષણ શું? સર્વજ્ઞતાની ઓળખ શું? ઓહો, લોકાલોકના સર્વ પદાર્થોને જાણે, ત્રણ કાળના પદાર્થોને જાણે, એની પર્યાયને જાણે, પદાર્થના બધા રૂપને જાણે, સંભવિત રૂપને જાણે, એના ભૂતકાળના રૂપને જાણે, એની વર્તમાનને જાણે, અને એની ભવિષ્યનું રૂપ શું થવાનું છે એને પણ જાણે. પણ એ જાણ્યા પછીનું પરિણામ પૂર્ણ કામ પણ, એને એક પણ રૂપની અંદર રુચિ ન હોય, કારણ કે એ પોતાના રૂપને પૂર્ણતાના રૂપમાં જાણે છે કે મારી પૂર્ણતા માટે મારે આ જગતના એકેય પદાર્થની આવશ્યકતા નથી, અને જગતનો કોઈ પદાર્થ મારાથી ચડિયાતો નથી, આત્માથી સૌ હીન. તો જેમ જગતને જાણે છે તેમ જગતના પદાર્થોની તુચ્છતાને જાણે છે અને આત્માની મહત્તાને જાણે છે. આ જે જગતના બધા પદાર્થોની અંદર જે શ્રેષ્ઠ એવો પદાર્થ, પૂર્ણ એવો પદાર્થ, પરિતૃપ્ત એવો પદાર્થ, એ આત્મ પદાર્થ છે અને પોતે એક આત્મદ્રવ્ય છે અને એ સ્વયં પૂર્ણ છે, પરિપૂર્ણ છે. જેમ જેમ એની જાણકારી વધે છે તેમ એની આત્માની પૂર્ણતા પ્રત્યેનું શ્રદ્ધાન વધે છે, એની પ્રતીતિ વધે છે. પોતાની પૂર્ણતાની પ્રતીતિ જેમ થતી જાય તેમ આપણને સુખ ને આનંદ થાય ને કે તાપ ને પરિતાપ થાય, આનંદ થાય, સુખ ને આનંદ. પોતાની પૂર્ણતાની જેમ જેમ પ્રતીતિ થાય, આપણી પાસે થોડું હોય પણ આપણને છે કે બીજા કરતા સારું છે, એ બધા ઉપાધિ છે એના કરતા મારે છે આટલું, તો પોતાની જેમ જેમ પોતાને થાય કે ભાઈ મારી પાસે જે કંઈ છે એમાં તૃપ્તિ છે, એમાં પૂર્ણતા છે, એ બીજું નથી એટલું જ સારું છે, એ તો ઉપાધિ અને ઢગલા સારું થી ન આવ્યું, સારું થયું હું એ રસ્તે ન ગયો, સારું થયું આવી જંજાળ આપણને ન લાગી, તો પોતાની પાસે રહેલી વસ્તુ છે તો પ્રત્યક્ષ બીજું મેળવવાની અભરખા રહેતી નથી. પણ પોતાની પૂર્ણતાનો પ્રતીતિ વધતી જાય છે અને પોતાની પૂર્ણતાની પ્રતીતિની પૂર્ણતા વધે એમ જીવ સુખનો અનુભવ કરે, આનંદનો અનુભવ કરે, એના વિકલ્પો ઘટતા જાય. મારી પાસે જે છે એમાં હું મહાસુખી છું, આવી પ્રકારની ભાવના દ્રઢ થતી જાય. અને બીજું જે કંઈ કોઈ વધારાનું કહે તો કે વધારાનું સારું એટલી ઉપાધિ ઓછી, એમ જેમ જેમ ભાવ આવતો જાય તેમ તેમ એને પોતાની પૂર્ણતાની પ્રતીતિ થાય અને પોતાની પૂર્ણતાની પ્રતીતિમાં જ આ જે નિજ સુખ છે એ સુખની પ્રતીતિ થાય, આકુળતા ઘટે. તો સર્વજ્ઞતાની લક્ષણ અહીંયા કૃપાળુ દેવે લખ્યું કે જ્યાં પૂર્ણ કામપણું છે. હવે કોઈ કામના રહી નથી, કોઈ ચીજની, કોઈ પદાર્થની, કોઈ સંયોગની, કોઈ સ્થિતિની પૂર્ણ કામપણું વર્તે છે. પોતાની બધી જ કામનાઓ જ્યાં સમાપ્ત થઈ છે. આવી સ્થિતિ જ્યારે જીવને આવે છે ત્યારે કહે છે કે આ જીવને સર્વજ્ઞતા છે. જ્ઞાનનું લક્ષણ પૂર્ણતા છે, પૂર્ણતાની પ્રતીતિ છે. આત્મા તો પૂર્ણ છે જ, એ નિશ્ચયથી આત્મા પૂર્ણ છે. પણ એ વાક્ય આપણે સાંભળ્યું, એક વાત આપણે સાંભળી, પણ પ્રતીતિ નથી. અને પ્રતીતિ નથી એટલે જગતના જેટલા પદાર્થો છે એ પદાર્થોની હોવાપણાની સાથે તૃષ્ણા છે. હવે એક બાજુ પદાર્થોના હોવાપણાની તૃષ્ણા અને બીજી બાજુ વાત રોજ વાંચીએ કે આત્મા પૂર્ણ છે. જો આત્મા પૂર્ણ હોય એવી પ્રતીતિ હોય તો એનું લક્ષણ શું? કોઈ પણ પદાર્થની પ્રાપ્ત કરવાની, મેળવવાની ઈચ્છા પરિસમાપ્ત થવી તે પૂર્ણ કામ પણ થવું જોઈએ, તો તારું આ જાણપણું સાચું. આ જાણપણું તૃષ્ણાને જગાવે, આ જાણપણું અંદરથી બળતરા ઉભી કરે, આ જાણપણું એની અંદર વિષયના અભરખા ઉભા કરે, તો આ જાણપણું કેવું? તો અહીંયા જ્ઞાનીએ સર્વજ્ઞપણાની ઓળખાણ આપી કે એ તો સર્વજ્ઞ છે. કા તો કે જુઓ, હવે એને પૂર્ણ કામ જે કહ્યું છે કે આત્મા પૂર્ણ છે, આ પૂર્ણતાની એને એવી પ્રતીતિ છે કે બધાને જાણવા છતાં બધાથી પર છે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ એવા પોતાના આત્માને પરિપૂર્ણતા એ જાણે છે, એની પ્રતીતિમાં આવે છે. આજ સુધી માત્ર જાણકારી હતી કે બોલે ત્યારે એમ કહે કે આત્મા પૂર્ણ છે, આત્મા પૂર્ણ છે. જો આત્મા પૂર્ણ છે એની જો પ્રતીતિ હોય તો હવે બીજી વસ્તુની જરૂર નથી ને, સુખ માટે, આનંદ માટે, શાંતિ માટે, સમાધિ માટે હવે બીજી વસ્તુની જરૂર નથી ને, તો બીજી વસ્તુની આકુળતા કેમ છે? પેલી પ્રતીતિ નથી. સાંભળો, આત્મા પૂર્ણ છે. આત્મા પૂર્ણ હોય તો અન્ય વસ્તુની પૂર્તતા માટેની ઈચ્છા ન રહે. જ્ઞાનીએ સર્વજ્ઞતાનું આવું ઓળખાણ, અંતરંગની સ્થિતિનું ઓળખાણ અદભુત છે. ઘણી જગ્યાએ સર્વજ્ઞતા વાંચવામાં આવે છે પણ સર્વજ્ઞતાની આવી વ્યાખ્યા, સર્વજ્ઞતા કહેતા સર્વ ઉપર જ જાય છે બધા. પછી અહીંયા સર્વની વાત કરતા વાત કેન્દ્રમાં આવીને ઉભી રહે છે. કૃપાળુ દેવની ખૂબી એ છે કે આપણને આત્મા તરફ કેન્દ્રિત કરી દે છે. લોકમાંથી પાછો વાળે છે કે બધું બરોબર છે પણ તારી સર્વજ્ઞતાનું લક્ષણ આ છે કે તારી પૂર્ણતા છે, એની પ્રતીતિ છે, એનો અહેસાસ છે, એનું નિર્વિકલ્પપણું છે. હું પૂર્ણ છું એવી નિર્વિકલ્પ પ્રતીતિ છે. હવે કોઈ વિકલ્પ રહ્યો નહીં જગતના કોઈ પદાર્થનો, જગતની કોઈ સ્થિતિનો, જગતના કોઈ સંયોગનો, એક પણ પુદ્ગલ પરમાણુ માત્રની ઈચ્છા ન રહી. જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. ખૂબ વિચારવું સૂત્રને, ખૂબ વિચારવું કે જ્ઞાન વધી વધીને મારે સર્વજ્ઞ થવું છે. તો જેટલું જેટલું જ્ઞાન થતું જાય તેટલી તેટલી પોતાના સ્વભાવની, પોતાના આત્મતત્વની પૂર્ણતાનો અહેસાસ થવો જોઈએ, પૂર્ણતાની અનુભૂતિ થવી જોઈએ. અને આ પૂર્ણતાની જેમ જેમ અનુભૂતિ થશે તેમ જ પેલું જ્ઞાન એ ઉપયોગી અને ઉપકારી છે, નહીં તો એ જ્ઞાન બાધાકારક છે, અંતરાય છે. તો મને જ્ઞાન થાય, મારું જ્ઞાન વધે, પરમાર્થની અંદર મને જ્ઞાન થાય અને જ્ઞાન વધતું જાય મારું સત્સંગથી, સ્વાધ્યાયથી, ચિંતનથી, મનનથી, અનુપ્રેક્ષાથી, નિધિધ્યાસનથી, તો એની કંઈ કસોટી તો હશે ને. વોટ ઇઝ ધ રિયલ ટેસ્ટ? જીવ જ્ઞાન પામ્યો છે, આત્મા જ્ઞાન પામ્યો છે, આત્મા જ્ઞાન પામ્યો છે એની સાબિતી શું? તો ગ્રંથિ ભેદ થયો છે. જગતના સર્વ પદાર્થોથી આત્મા સિવાયના અન્ય પદાર્થો જે છે એનાથી એનો ગ્રંથિ ભેદ થયો છે. હવે એને રાગ દ્વેષની ગ્રંથિ જગતના કોઈ અન્ય પદાર્થ સાથેની નથી, અન્ય વસ્તુ સાથેની નથી. આ એનું લક્ષણ છે. અને એ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એને પૂર્ણ કામ પણ, મને જ્ઞાન થયું, હું મારામાં પરિપૂર્ણ છું, જગતના બધા જ પદાર્થો આ પદાર્થથી હીન છે, અપૂર્ણ છે, અધૂરા છે, આ જ પૂર્ણ છે, આવી પ્રતીતિ જેને વર્તતી હોય એને તૃષ્ણા, વાસના, ઈચ્છા કે વિકલ્પ કશું જ રહેતું નથી. જીવ સ્થિર થાય છે, પોતાના સ્વભાવમાં સ્થિર થવું આ જ્ઞાનનું લક્ષણ. સ્થિરતા ન આવે ત્યાં સુધી હજુ જ્ઞાન કાચું છે, પરિપક્વ થયું નથી. એક જગ્યાએ કૃપાળુદેવે લખ્યું કે જ્ઞાન તેને કહીએ કે જે સમય આવીને હાજર થાય. હવે જ્યારે કોઈ કર્મનો ઉદય આવે અને કોઈ સ્થિતિ સંજોગો એવા પ્રાપ્ત થાય તે સમયે આને પૂર્ણતાની પ્રતીતિમાંથી જીવ ખસી જાય તો ફરીથી એ પદાર્થના સંયોગોમાં તદ્રુપ થાય. જ્ઞાની કહે છે કે જ્ઞાન અમે એને જ કહીએ છીએ કે જે જ્ઞાન સમયે આવીને હાજર. આવી કોઈ પરિસ્થિતિ આવે તો અમારી સ્થિરતાને લવલેસ પણ આંચ ન આવે. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે, વલ ચૈતન જો તેથી પ્રક્ષીણ ચારિત્ર બો મિલો કે તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો ઘોર પરિષહ કે ઉપસર્ગ ભય કરે આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. દર્શન મહતો ગયો, બોધ થયો, દેહને ચૈતન્યનું કેવળ ભિન્ન જ્ઞાન એ થયું, પણ સ્થિરતા નથી. ત્રણ યોગો છે મન વચન અને કાયાના, પણ આત્માની સ્થિરતા એ યોગને કારણે નથી. હવે કહે છે કે એ સ્થિરતાને પરિસ અને ઉપસર્ગ એવા છે કે આ સ્થિરતાને ચલિત કરે છે. જ્ઞાની કહે છે તે સમયે પણ આવી શકે નહીં તે સ્થિરતાનો, અમને એવી સ્થિરતા આવી પ્રતીતિ જ્ઞાનની, આ જ્ઞાન આવી શકે નહીં તે સ્થિરતાનો અંત. સ્થિરતા જોઈએ, જ્ઞાન હાજર થાય, પરિસર આવે જ્ઞાન હાજર થાય, ઉપસર્ગ આવે જ્ઞાન હાજર થાય, કર્મનો ઉદય જાગૃત થાય જ્ઞાન હાજર થાય. અમે ક્યાંય ઉદયના પ્રવાહમાં તણાઈએ નહીં, ઉદયનો ધક્કો લાગે તો અમે પડીએ નહીં, પણ ઉદયનો ધક્કો લાગે ત્યારે, હમણાં મહારાષ્ટ્રીએ કહ્યું હતું ને આપણને કે ત્યારે ત્વરાથી તેનું અનુસંધાન કરવું. ધક્કો લાગે, અને ધક્કો લાગે એટલે ઝાટકો લાગી જાય, ઝાટકો લાગે ત્યારે જીવ પોતાના સ્વરૂપના ધ્યાનથી છૂટો પડી જાય. છૂટો પડી જાય પછી શું કરવું? ત્વરાથી એનું અનુસંધાન કરવું. હમણાં ઇલેક્ટ્રિકના એવા સાધનો આવે છે, કે બહુ ઝાટકો લાગે એટલે ઓલું છૂટું પડી જાય એટલે પછી બધું બંધ. પણ પછી કે પાછું ફરી જરાક એને તમે પ્રેસ કરો એટલે પાછું અનુસંધાન થઈ જાય. પેલા ગીઝર ને આમ તેને બધા ખ્યાલ છે ને કે બહુ ગરમ થઈ ગયો તો બંધ થઈ જાય, બંધ થઈ જાય પછી સ્વિચ બંધ કરો, સ્વિચ બંધ કરીને પછી પાછું પેલું ટચ કરો, તમે ટચ કરો ને પાછું શરૂ કરો એટલે ચાલુ. એમ આ આત્મ સ્વરૂપની અંદર આ ધક્કા લાગે ઉદયના જ્યારે ત્યારે એકદમ ફ્યુઝ ઉડી જાય અને આ જીવ પોતાની પ્રતીતિથી પડી જાય. પડી જાય ત્યારે પાછો જ જાગૃત તરત થઈને ઉભો થઈને એનું અનુસંધાન કરી લે. સોકેટ ઢીલું હોય તો પ્લગ ઢીલો હોય તો ઘણી વાર ઇલેક્ટ્રિકના સાધનો કામ કરતા કરતા એકાએક બંધ થઈ જાય તો કે કાંઈ મજો નહીં, સ્વિચ બંધ કરી જરા સરખું ફિટિંગ કરી લે, અનુસંધાન કર. અને આ અનુસંધાન ત્વરાથી કરવું. જ્ઞાનીઓ કહે છે આવું અનુસંધાન ત્વરાથી કરવું. ઉપસર્ગ અને પરિસહ ઉદયના ધક્કા છે. કરે છે કોઈ, કરે છે કોઈ, પણ સેના કારણે? પોતાને કારણે. કાનમાં કાષ્ટ સલાકા નાખે છે કોઈ બીજા, પણ ભગવાને શું વિચાર્યું કે આ નાખવા આવ્યો છે? નહીં. ઓહો હો, અમે તો આગલા જન્મમાં કરેલું જે એવું કર્મ એ તે જે સમયે નિકાચિતપણે બંધાયું હતું અને આ બાકીના જન્મોની સાધનામાં એ છૂટી ગયું નથી અને હવે ઉદયમાં આવ્યું છે અને આવેલા કર્મના ઉદયને રોકવા આ જીનેન્દ્ર પણ સમર્થ નથી. અને જ્યારે એ ઉદય આવે છે ત્યારે હવે એમાં એક જ કામ કરી શકાય, ઉદયને ન રોકાય, પોતે રોકી શકે પોતાની જાતને. ઉદય ન રોકાય પણ પોતે અંદર ભળતા પોતાની જાતને ભળતા રોકી શકાય. અને તે સમયે એને જો કોઈ ઉપયોગી હોય તો એનું બોધબળ છે. તે સમયે ઉદયના ધક્કા લાગે તે સમયે જીવની અંદર જે પરપરિણતિનો આખો એક તુફાન વંટોળ આવે છે તે સમયે ફરીથી સ્વપરિણતિમાં આવવા માટે અનુસંધાન કરવા માટે જો કોઈ બળ હોય એની પાસે તો એ એનું બોધબળ છે. વર્ષોથી ઉપાસેલો સ્વાધ્યાય, સત્સંગ, જ્ઞાની પુરુષોના વચનની કરેલ વિચારણા આ એનું બોધબળ છે. કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે જ્યાં સુધી જીવને પોતાનું બોધબળ ભાનમાં નહીં આવે ત્યાં સુધી એ સાધનાના માર્ગમાં આગળ નહીં વધી શકે. પોતાનું બોધબળ શું છે અને બોધબળ વધારવા પ્રયત્ન કરવો જોઈએ. આપણને હજુ આ બોધ શબ્દનો ખ્યાલ નથી. આપણને એમ કે હું વાંચી ગયો, વાંચ્યું એટલે બોધ નથી મળ્યો. વાંચવાથી બોધબળ નથી મળતું. બોધબળ તો એ વાંચવાથી ઉત્પન્ન થયેલી જે સમજણ છે અને ચિત્ત ઉપર જે સત્યનો સંસ્કાર છે એ બોધબળ છે. જેમ અનાદિના અજ્ઞાનના સંસ્કારો છે એ કેમ આગળ આવીને આ બધું તોડાવી નાખે છે, એમ સત્પુરુષના વચનનો યથાર્થ ગ્રહણ કરવું, એની વિચારણા, એનું મનન અને ચિંતન કરવાને કારણે એક આત્મા ઉપર એના સંસ્કાર થાય છે. અને આ સંસ્કાર જેમ અત્યારે પૂર્વના સંસ્કારો જાગૃત થઈને કેમ આવી જાય છે, એમ તેડવા જવા પડે છે, એમ આ સત્યના સંસ્કારો આવી સ્થિતિ ઉત્પન્ન થાય તે સમયે સ્વયં હાજર થઈ જાય છે. આ બોધબળ છે જીવનું કે ગમે તે સ્થિતિની અંદર જીવ સંસારના વ્યવહારમાં હોય તો એનું બોધબળ એવું છે કે જ્ઞાન હાજર થાય, સમયે આવીને ઉભું રહે. જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. અને આવું જ્યાં સંપૂર્ણપણે સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે એ જીવને સર્વજ્ઞ કહેવાય છે. એ 13મા ગુણસ્થાને બિરાજમાન જીવને પછી સંસારની કોઈ સ્થિતિ પરિસ્થિતિ એને બંધ આપી શકતો નથી. માટે દેહ છતાં નિર્વાણ, મન વચનને કાયાના યોગો હોવા છતાં પરમ કૃપાળુ દેવ કે છે એ નિર્વાણને પામ્યો છે, હવે એને ફરીથી દેહ ધારણ કરવા પણ થશે નહીં. એનો મતલબ કે કોઈ બંધ પડશે નહીં. બંધ પડે તો બંધને ભોગવવા માટે શરીર ધારણ કરવું અનિવાર્ય છે. પણ બંધ જ નહીં પડે આવી અબંધ અવસ્થા, એ અબંધ અવસ્થા મન વચન કાયાના યોગો હોવા છતાં આ નિર્વાણની અવસ્થા જીવ પ્રાપ્ત કરે છે, કારણ કે સર્વજ્ઞતા થયેલી છે. 12મા ગુણસ્થાનકે ક્ષીણ મોહ કરીને મોહના તમામ દળિયા ખતમ થયા છે. જીવ સર્વજ્ઞતામાં એટલે નિર્વિકલ્પકી છે. વિતરાગ અને પૂર્ણ વિતરાગ અને નિર્વિકલ્પ આ સર્વજ્ઞતાનું લક્ષણ છે. અને ત્યાં એને પૂર્ણ કામ પણ રહ્યું છે, એટલે હવે જગતના કોઈ પદાર્થ પ્રત્યેની અંતરંગ સ્પૃહા લેશ માત્ર પણ નથી. એને શાસ્ત્રકારોએ શબ્દ વાપર્યો છે નિરીહ, નિરીહ. આ નિરીહતા પ્રાપ્ત થાય છે જેને. બીજું વાક્ય, જેને બોધ બીજની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપ સુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. બે વાત મૂકી. જેને બોધ બીજની ઉત્પત્તિ હોય છે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન જેને કહીએ આપણે, આ બોધ બીજ છે. એમાં દેહ અને ચૈતન્ય આ બંનેની ભિન્નતાનો જીવને બોધ થાય છે. શ્રદ્ધાનમાં થાય, પછી અંશેપ થાય અને પછી પૂર્ણતાએ થાય. એ બધી એની ભૂમિકા ભેદે છે. એ ભૂમિકા ભેદમાં આપણે ન પડીએ તો પણ એને સર્વપ્રથમ પરમાર્થ માર્ગના જીવની યાત્રા શરૂ થાય બોધ બીજની પ્રાપ્તિથી. ગુરુ પ્રત્યેનો ભાવ થયો એને પણ કૃપાળુ દેવ કીધું. પર પ્રેમ પ્રવાહ બઢે ગુરુ સે સબ આગમ ભેદ સુ ઉર બસે વહ કેવલ કો બીજો જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાઈ. બોધ બીજની પ્રાપ્તિ થાય, જ્ઞાનીના વચન પ્રમાણ થાય જીવનમાં. એ જ સત્ય એવી એક જેને કહીએ કે કોઈ વિકલ્પ ન રહે ત્યાં, અને એના આધાર ઉપર પછી એના ચિંતનથી પોતાના એ સ્વરૂપનો પોતે અનુભવ કરે. છે દેહાદીથી ભિન્ન આત્મા રહે, એ વાત તો સાચી, પણ એમ જાણે સદગુરુ ઉપદેશથી રહે. આ જ્યારે સદગુરુના વચનથી જ્યારે એને આ વાત જાણી છે ત્યારે વાતની અંદર વજન બદલાઈ ગયો, વેઇટેજ, એમ્ફેસિસ, એનો ફોર્સ, એ વાત, એ શબ્દોની અંદર રહેલું ચૈતન્ય, એનું સામર્થ્ય બદલાઈ ગયું. કહ્યું કોણે? સ્વીકૃતિની, હા, એનું એનું રિસેપ્શન બદલાઈ ગયું. જેણે એમ જાણે સદગુરુ ઉપદેશ છે, અને પછી કહ્યું જે જ્ઞાને કરીને જાણ્યું રે, આવું જ્ઞાન કે જે સદગુરુ દ્વારા પ્રાપ્ત થયું છે, તે પુસ્તકો દ્વારા નહીં, છાપાઓ દ્વારા નહીં, કે દેહ ને આત્મા જુદા છે. ચારે બાજુ પાટિયા લગાવી દીધી, જેમ ઇલેક્શનમાં લગાવ્યા છે ને એમ, કે દેહ ને આત્મા જુદા છે. જેમ ઓલો છાપામાં જાહેરાત આપે છે ને, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું ચૈતન્ય, હું આત્મા છું, વાંચ્યા કર રોજે રોજ. એની પ્રતીતિથી જીવને બોધ બીજની ઉત્પત્તિ ન થાય, અને પછી લખે તમાકુ છોડો, હું આત્મા છું, હું ચૈતન્ય છે, ફરાણો છે, દીકણો કઈ કાશ. આ કોઈ જાહેરાતનો ધંધો છે? અધ્યાત્મની અનુભૂતિ કરવી છે. સદગુરુના બોધના વચનથી થાય, કોઈ છાપાની જાહેરાતથી થાય? એવા સ્ટીકર દરેક જગ્યાએ લગાવીએ, કપાળ ઉપર ચોડીએ, અને જે મળે એ આપણને વાંચે કે હું આત્મા છું. તો હું આત્મા છું એ તારા સ્ટીકરથી અમારે નથી જાણવું, તારી રાગદ્વેષની પરિણતિ શું છે એના ઉપરથી જાણવું છે કે તું આત્મા છો કે નહીં. જે જ્ઞાને કરીને જાણ્યું રે, કયું જ્ઞાન? સદગુરુએ કહ્યું છે તે કયું જ્ઞાન, તેનું નામ ખાસ. શાસ્ત્ર કરો જ્ઞાન કોને કહે છે? જેણે સ્વયં પ્રાપ્ત કર્યું છે એ જે કહે છે એ પોતાના અનુભવના આધારે કહે છે. એ તો પ્રભુશ્રીએ કહ્યું તેમ આત્મા થઈને આત્મા બોલ્યો તો બસ, કહેનારો આત્મા થઈને બોલ્યો છે કે હું આત્મા છું, હું આત્મા છું એમ કહેનાર આત્મા થઈને બોલ્યો છે. એટલે 472 માં કૃપાળુદેવે કહ્યું કે સુધારસનું જ્ઞાન એ હું આત્મા છું અને આનાથી આગળ છું. આ પૌદ્ગલિક પ્રક્રિયાથી કે પદાર્થથી તો જીવને કલ્યાણકારી થાય, બાકી ન થાય. સામર્થ્ય જોઈએ, શબ્દોમાં ચેતનાનું સામર્થ્ય. વાણી તો પૂદગલ છે પણ સર્વજ્ઞની વાણી છે. દેશના કીધી સત્યને પામવાનો આધાર કીધો, પણ સાહેબ વાણી તો પૂદગળ છે, જડ છે, અને જડથી ચૈતન્ય થાય. પાછું આપણને તર્કમાં વયો જાય ને ભાઈ. એની પાછળનું સામર્થ્ય એ કયું છે? એ ચૈતન્ય છે. અને કેવું ચૈતન્ય છે? તો કે પ્રાપ્ત ચૈતન્ય છે. એ ચેતના પ્રાપ્ત ચેતના છે. માટે એ વાણી અન્યના ચૈતન્યને પણ જાગૃત કરવા માટેનું અમોઘ એવું સાધન છે. વિતરાગ વાણી વિના અવર્ણ કોઈ ઉપાય, આ વાણીની તાકાત છે. બોધબીજની જેને ઉત્પત્તિ હોય છે, આવું બોધબીજ જેના જીવનમાં જાગે છે તેને સ્વરૂપ સુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે. એની નિશાની પહેલી એ થઈ કે એને હવે સ્વરૂપ સુખથી તૃપ્તિ મળતી જાય. એને જેમ સ્વરૂપ સુખ વધે એમ તૃપ્તિ વધે એની. એનો આનંદ શેનાથી વધે? સ્વરૂપ સુખ જેમ જેમ વધતું જાય, બોધબીજ થયું છે, બીજનો ચંદ્ર પૂર્ણ સુધી પહોંચવાનો છે, અને સર્વજ્ઞતા પરિપૂર્ણતા જ્યારે થશે પૂર્ણિમા ત્યારે તો પૂર્ણ કામ પણ છે. પણ ત્યાં સુધીમાં જે રોજ રોજ વધતી કળા છે, એ કળા છે એ ચૈતન્યની પર્યાય છે, ચેતનાની પર્યાય છે. એ પર્યાય રોજ વધતી છે. એ વધતી પર્યાયને કારણે એની તૃપ્તિ વધતી છે. બોધ બીજથી જે પેલા તૃપ્તિ આવી તો બીજની તૃપ્તિ ત્રીજની ચોથની પાંચમની છઠની એ વધતી છે. તો એને ત્યારે સ્વરૂપ સુખની વધતી પર્યાયના કારણે પરિતૃપ્તપણું વર્તે છે. અને જેમ આ પરિતૃપ્તપણું વર્તે છે તેમ બીજી ઇફેક્ટ અસ્થિથી અને નાસ્તિથી, બીજી ઇફેક્ટ બહુ મહત્વની છે. ઇટ ઇઝ ઓલ્સો એ ટેસ્ટિંગ, એસિડ ટેસ્ટ છે. વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. એક પરિણામ એ થાય છે પોતાને કે પોતાના સ્વરૂપ સુખની વૃદ્ધિની સાથોસાથ પોતાની પરિતૃપ્તપણું વધે છે. અને બીજી અવસ્થા શું થાય છે કે વિષયો પ્રત્યે હવે અપ્રયત્ન છે. જો શબ્દ પ્રયોગ યાદ રાખજો, વિષય પ્રત્યે અપ્રયત્ન દશા છે. હવે એ વિષયો સાથે છે પણ એનો પ્રયત્ન વિષયને મેળવવાનો, વિષયને ભોગવવાનો, વિષયોને પ્રાપ્ત કરવાનો એ નથી, અપ્રયત્ન છે. એફોર્ટલેસ, અનાયાસે જે થવું હોય તે થાય, ન થવું હોય તો ન થાય. પોતાની ઈચ્છાથી એમાં કઈ પ્રવૃત્તિ થતી, આ પરેચ્છા પણ આવી ગયું. હવે પોતાની ઈચ્છાથી કઈ રહેતું નથી. આત્મભાવે કરીને રંજિત ભાવથી કોઈ પણ વિષયને પ્રાપ્ત કરવાની એની પ્રવૃત્તિ હોતી નથી. એટલે એ જ્યારે પોતે સ્વયં પ્રવૃત્ત નથી એને અપ્રયત્ન કહ્યો. એ વિષય પ્રત્યે અપ્રયત્ન છે. વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. અને ત્યારે એનો પ્રયત્ન ક્યાં હોય છે? પોતાની બોધબીજને પૂર્ણતા કરવા તરફનો. અને વિષય પ્રત્યે અપ્રયત્ન થઈ ગયો. અત્યાર સુધી એ પ્રયત્ન કરતો હતો, વિષયોની પૂર્તિના પ્રયત્ન કરતો હતો, કેમ કે એમાંથી એને તૃપ્તપણું મળતું હતું, સુખનો અહેસાસ થતો હતો. હવે એને જ્યારે બોધબીજની ઉત્પત્તિ થઈ છે એટલે વિષય પ્રત્યે અપ્રયત્ન થઈ ગયો, કંઈ કરતો નથી. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે એ અચરજની વાત છે. આ ત્રીજું વાક્ય. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે. જીવનું જીવન આયુ કર્મના આધારે છે. કોઈ પણ ગતિમાં હોય પણ આયુ કર્મથી વધારે જીવિતવ્ય નથી. અને એ જીવિતવ્યને જ્ઞાનીઓએ અનંતા કાળની દ્રષ્ટિએ કેવું કહ્યું? ક્ષણિકપણું. આપણને લાગે કે ઓહો, 90-95 વર્ષની ઉંમર છે, ઘણું જીવ્યા બાપા તમે તો, ઘણા લાંબા આયુષ્ય. અનંત કાળની અપેક્ષાએ આ 9500 વર્ષનો કાળ કેટલો? સાંધણ મહિનો આવ્યો ક્યાંય નહીવત, એટલે એને ક્યાંય નગણ્ય. જીવિતવ્યમાં ક્ષણિકપણું છે. અરે, જ્ઞાનીઓ તો કહે છે 33 સાગરોપમના આયુષ્ય હોય એને પણ એ ક્ષણિક માને છે. 33 સાગરોપમના આયુષ્ય, અધિકમાં અધિક આ હોય આયુના બંધની અંદર. આથી વધારે તો કંઈ એક ગતિમાં અને એક પર્યાયમાં જીવ જીવી શકે નહીં. તો અહીંયા પણ એને કહ્યું છે, ઓહો, જીવન તો ક્ષણિક છે, જીવન તો ક્ષણિક છે. આવું ક્ષણિકપણું જે જીવિતવ્યમાં છે એમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું. હવે ક્ષણિકપણું કોનું છે? દેહ પર્યાયનું. ક્ષણિકપણું છે એ દેહ પર્યાયનું છે. તો આમાં અનંતવાર જીવિતવ્ય પ્રાપ્ત કર્યા, જીવ જુદી જુદી ચારે ગતિમાં ગયો, અનેક પ્રકારના દીર્ઘાયુષ્ય અલ્પાયુષ્ય આ બધા આયુષ્યના બંધવાળા એમણે શરીર જીવિતવ્ય પ્રાપ્ત કર્યા. પણ જ્ઞાની કહે છે કે એવા તો ક્ષણિકપણાની અંદર આ જીવે તો આવા જ્ઞાનીઓએ આવા ક્ષણિક જીવિતવ્યમાં નિત્યપણું પ્રાપ્ત કર્યું. નિત્યપણું કોનું થાય? આત્માનું, સ્વરૂપનું. આવા ક્ષણિક જીવિતવ્ય જ્યારે મળ્યા ત્યારે એમાંથી એણે શું કર્યું? નિત્યપણું પ્રાપ્ત કર્યું. જીવિતવ્યમાં ક્ષણિકપણામાંથી નિત્યપણું પ્રાપ્ત કર્યું. આ કરામત જોઈ, આ કારીગરી જોઈ એની, આ જ્ઞાનીનો ખેલ. આ કેવો જ્ઞાની કે ક્ષણિકપણામાં એને જીવિતવ્ય મળ્યું છે. કર્મને આધીન વિશ્વની જે વ્યવસ્થા છે, જીવિતવ્યની વ્યવસ્થા તો આ છે, આયુ કર્મ આધારિત છે. એની અંદર એને નિત્યપણું મેળવી લીધું. અનંત કાળ સુધી ક્ષણિકપણામાં જીવ્યો, મર્યો અનંત બાર બીને મર્યો અનંત બાર બીન સમજ્યો. આનંદ ગંજી કહે છે, કઈ પહેલી વાર મરસ? આ જીવ પહેલી વાર મરે છે? મર્યો અનંત બાર બીને સમજ્યો. કેટલા મરણ થયા છે? કઈ હિસાબ કરવો છે? કેટલી પ્રાર્થના સભાઓ ગોઠવાણી હશે? કોઈ વાત મૂકી દો. અનંત વાર આ જન્મ્યો છે અને મર્યો છે. જગતની પરિભાષામાં એને દીર્ઘ આયુષ્ય પણ પ્રાપ્ત થયા છે અને અલ્પ આયુષ્ય પણ પ્રાપ્ત થયા છે. એ દેવલોકની અંદર 33 સાગરોપમના આયુષ્યની અંદર પણ આ જીવ જીવ્યો છે અને અનંતકાયની અંદર, નિગોદની અંદર, એ આંખના પલકારામાં પણ એક સમયમાં 17 વાર મરે અને 18 વાર જન્મે. આવું જીવિતવ્ય પણ આ જીવે પ્રાપ્ત કર્યું છે. આખો ક્રમ સંસારના પરિભ્રમણનો આ ક્રમ છે કે આવા ક્ષણિક અલ્પ આયુષ્યથી માંડી અને 33 સાગરોપમ સુધીના આયુષ્ય સુધી એ જીવ એક પર્યાયમાં પડ્યો રહે. આવું જીવિતવ્ય એને કેટલી વાર પ્રાપ્ત કર્યું? તો કે છે અનંત વાર. કાળની અપેક્ષાએ જ્ઞાનીઓ સંસારના પરિભ્રમણને કાળની અપેક્ષાએ, પૂદગલની અપેક્ષાએ, એટલે પૂદગલ પરાવર્તન, કાળ પરાવર્તન, આ બધા જુદા જુદા શબ્દ પ્રયોગ વાપરે છે. કારણ કે બીજી એકેય સંખ્યાત્મક વસ્તુ વિદ્યમાન નથી. આ પરિભ્રમણને સંખ્યાત્મક પરિભાષામાં સમજાવી શકાય એમ નથી, માપી શકાય એમ નથી, ગણી શકાય એમ નથી. એટલે જ્ઞાનીઓએ એની પરિભાષાની અંદર એને આવા પૂદગલ પરાવર્તનની કલ્પનાઓ આપી છે. હવે એ પૂદગલ પરાવર્તનનો કાળ માપવાનું આપણને કહે અને આપણે કહીએ આ બિલ ગેટ્સને કે તું માપી દે બાપા, કે જગતના આ અનંતા અનંત પૂદગલ પર્યાયને એક એક પૂદગલની સ્પર્શના કરે અને એક પણ પૂદગલ બાકી ન રહીએ ભોગવવાનું, એવું જ કાળચક્ર જ્યારે આનું પૂરું થાય ત્યારે આ જીવે એક પૂદગલ પરાવર્તન કર્યું, આવા અનંત પૂદગલ પરાવર્તનથી આ જીવ સંસારમાં ભમી રહ્યો છે, તું અમને હિસાબ કરીને કહેજે. શક્ય નથી. જૈન દર્શન, ગણિતાનો યોગ, જ્ઞાનની પૂર્ણતા, એમણે આવા માપ પકડ્યા છે. આ બધા દ્રવ્યમાંથી જ માપ પકડ્યા, પૂદગલમાંથી જ અનંત પૂદગલ પરાવર્તનનું માપ પકડી લીધું, ગણિતનું એક એકમ પકડી લીધું કે પૂદગલ પરાવર્તન એક એકમ, કાળ પરાવર્તન એક એકમ, કે એક અવસરપીણી અને એક ઉસ્તરપીણી એ બે ભેગા થાય એટલે 20 કોડાકોડી સાગરોપમનો કાળ થાય, એવું એક ચક્ર થયું કાળચક્ર. કેટલો? 1 6 આરા અને બીજા 6 આરા, એટલે અવસરપીણી અને ઉસ્તરપીણી. એ જ્યારે અવસરપીણી અને ઉસ્તરપીણી એટલે 20 કોડાકોડી સાગરોપમનો કાળ થયો, એ ભેગા થાય ત્યારે કેટલું કાળચક્ર થયું? 1 કાળચક્ર. આવા કેટલા કાળચક્ર એને પરિભ્રમણમાં કર્યા? તો કે આનંદ હવે ગણી લ્યો, જે ગણવા. ઇતિહાસ આજે જે કાળચક્રમાં આપણે જીવીએ છીએ, આ ઇતિહાસકારો 5000 વર્ષથી આગળ જઈ શકતા નથી. વાત પૂરી થઈ ગઈ. પછી અનુમાન ઉપરથી કરોડો વર્ષનું બધું કર્યા કરે છે, પણ તારા કરોડ પણ હિસાબમાં નહીં. કે ને અમારા આદિનાથ ક્યારે થયા હતા? કેમ અહીંયા તો આપ્યા છે 24 થી શરૂ કરીને તોય ખબર પડે કે 24 અને 23 વચ્ચે કેટલો ગાળો, 23 અને 22 વચ્ચે કેટલો, 22 અને 21 વચ્ચે કેટલો, 21 અને 20 વચ્ચે કેટલો, બધો આપ્યો છે. અને પછી એને આયુષ્ય પણ આપ્યા છે, 84 લાખ પૂર્વ લખ્યા છે, એમાં 1 લાખ પૂર્વ કેવળ જ્ઞાનની પર્યાયમાં ભગવાન બિરાજતા હતા. હવે ગણવું હોય ગણી લેજો. આવું કાળચક્ર, આવું ક્ષણિક પણ એને કહ્યું છે. આવા કાળચક્રને પણ જ્ઞાનીઓએ અનંતા કાળની સામે ક્ષણિક પણ કહ્યું છે. આવા જીવિતવ્યના ક્ષણિકપણામાં અહો જ્ઞાનીઓ, એમણે તો અદ્ભુત કામ કર્યું છે કે આવા ક્ષણિક જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે. અને આ અચરજની વાત છે. કૃપાળુદેવ કહે છે આ અચરજની વાત. ઓહો હો હો, 33 વર્ષનું આયુષ્ય, માત્ર 33 પૂરા થયા હજી તો, ત્યાં તો ચાલી નીકળે. 8 વર્ષ પછી તો જ્ઞાનની આપણે ત્યાં એક સંકલ્પના છે કે 8 વર્ષની ઉંમર પછી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થવા માટેની જીવની તથા યોગ્યતા થાય મનુષ્ય દેહમાં. તો ત્યાં એટલે અહીંયા 7 વર્ષથી જાતિ સ્મરણ જ્ઞાનથી શરૂ કરો અને 33 જ્યારે પહોંચે છે ત્યારે કહે છે કે અમે તો અમારા સ્વરૂપ સ્વદેશના ધામ તરફ જઈ રહ્યા છીએ. બોલો, એને શું પ્રાપ્ત કર્યું? ક્ષણિકપણું પ્રાપ્ત કર્યું કે નિત્યપણું પ્રાપ્ત કર્યું? ક્ષણિકપણું લઈને આવ્યા એવા જીવનની અંદર આવિર્ભાવ થયો અને પ્રચંડ પુરુષાર્થના આધારે અહો જ્ઞાનીઓએ તો આ ક્ષણિકપણામાં નિત્યપણું પ્રાપ્ત કર્યું. જાસુ સ્વરૂપ સ્વદેશ રે, આ તો અમારું હવે શાશ્વત, અમારા ઘરે હવે સનાતન અમારા જાય છે, અમારા એડ્રેસ હવે હવે અમારું એડ્રેસ બદલાશે નહીં. ગયું. ઓહો, અચરજની વાત છે. કૃપાળુદેવ એક જગ્યાએ પત્રમાં લખ્યું છે કે અહો જ્ઞાનીઓ દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્યમાન કર્યું. આ જ્ઞાનીઓનું આશ્ચર્ય જગતના જીવોને હજુ સમજમાં નથી આવતું કે જ્ઞાની શું, જ્ઞાની શું તાકાત છે, શું હસ્તી છે, જ્ઞાન શું છે. ચોપડાનું જ્ઞાન જ્ઞાન નથી, ભાષાનું જ્ઞાન જ્ઞાન નથી, શબ્દોનું જ્ઞાન જ્ઞાન નથી, તર્ક જ્ઞાન નથી. હજી તો જીવ જ્ઞાનીને ઓળખવામાં પણ ઘણો પાછળ છે. જ્ઞાનીને તો જ્ઞાનીનું ઓળખાણ એની દશા સિવાય બીજું કંઈ નથી, અને એ દશા પણ અલૌકિક દશા 254 અંતરંગની, એની નિર્ગ્રંથતા, એની વિતરાગતા, એનું બહારનું સામર્થ્યના ગુણગાન ગાવાથી કંઈ જ્ઞાનીનું ઓળખાણ નહીં થાય.
અટકી પડાશે, કેમ કે એથી એનાથી વધારે મજબૂત વાળો બીજો મળી જશે. આ તો દલીલ જેવું છે. કોઈ દલીલથી આપણે પ્રભાવિત થયા તો દલીલ બીજી એનાથી ચડિયાતી મળે. શેરને માથે સવા શેર હોય, પણ જ્ઞાનીને માથે સવા જ્ઞાની ન હોય. એ પોતે જ જ્ઞાની, એ બધાય જ્ઞાની સમાન છે, પણ કોઈ સવાશેર નથી. મહાવીરથી ઋષભદેવ કોઈ સવાશેર ચડિયાતા છે કે ઋષભદેવ અનંતા જ્ઞાનીથી વધારે છે? નહીં. અરે વાત તો જુઓ, આ પૂર્ણતામાં તો બધા સમાન છે, પણ જગતની અંદર કોઈ ડાયો મળી ગયો આપણને, વિદ્વાન મળી ગયો, તો એનું માથું ભંગ એવો બીજો બે પાંચ વર્ષે મળે, અને તેથી આપણને એમ થાય કે આપણે આને રવાડે ક્યાં ચડ્યા. આપણને અહેસાસ થાય, આપણને એમ થાય કે આપણું સિલેક્શન ખોટું હતું, અને માટે ડાપણી છે કે સિલેક્શન કરવું જ નહીં. જે પૂર્ણ છે, જેની પૂર્ણતા પ્રકાશમાન છે, નિર્વિકલ્પણે જે સ્વયં કહે છે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, એને છોડીને અધૂરીઓને પકડવા નીકળ્યા છીએ, તો એના જેવી તો અણસમજણ બીજી જગતમાં કોઈ છે નહીં. પૂર્ણને છોડીને તું અધૂરીયાને પકડવા નીકળો છો? અરે એના બોધથી, એના બોધ બળથી આત્મામાં જગાવીને આપણે પણ આ ક્ષણિક જીવિતવ્યમાં નિત્યપણું કરી શકીએ, કેમ કે આ એ લખે છે કે જેણે નિત્યપણું પ્રાપ્ત કર્યું છે. બીજા તો હજી પ્રાપ્ત કરશે કે નહીં કરે કોને ખબર છે, કોને ખબર છે? તો શું કામ એ માથાકૂટમાં પડવું? આપણી પાસે પણ અત્યારે કાળ ક્યાં વધારે હતો? સમય નથી. સમય તો કાળ અનંતો પડ્યો છે, પણ સમજણનો કાળ બહુ ઓછો છે. જીવનમાં આવી આત્મતત્વની રૂચિ જાગી છે, જિજ્ઞાસા જાગી છે, પરમાર્થ પ્રત્યેની પ્રીતિ જાગી છે, આ કાળ ઘણો ઓછો છે કે જ્યાં પરમ સત્યની ઉપલબ્ધિ થાય અને આપણે પણ નિત્યપણાના સંસ્કાર આપણા જીવનમાં લઈ લઈએ, એ કાળ ઘણો ઓછો છે. કેમ કે જાગ્યા પછી પણ ઉદયનો મારો ઘણો છે. આવી આપણી જિજ્ઞાસુ અવસ્થા પ્રાપ્ત થયા પછી પણ ઉદયનો મારો ઘણો છે, કાળ વિપરીત છે. પુરુષાર્થ ઘણો અલ્પ છે, મંદ છે. કર્મનું બાહુલ્ય છે, કાળ ઘણો ઓછો છે. તો જેટલો છે એટલો પૂર્ણપણે એકાગ્રતાપૂર્વક જ્યારે જ્યારે સમય મેળ્યો છે ત્યારે સમયમાં સેજ પણ પ્રમાદ કર્યા વિના આ વાતને ચૂકવા જેવી નથી. ક્ષણિકપણામાં જ જીવીએ છીએ, ક્ષણિકપણું જ પ્રાપ્ત છે, અને આમાં તો ક્ષણિકપણામાં પણ ક્ષણિકપણું છે એ પ્રતીતિ આપણને થવી જોઈએ. એક તો આયુષ્યનું ઠેકાણું નથી, અને બીજું એમાં આવી રુચિ રહે અને થોડાક સંયોગોને બાજુ ઉપર રાખી ઉપસમ ભાવથી આપણે બેસી શકીએ જ્ઞાનીના વચનો હાથમાં લઈને, આવો કાળ તો ઘણો જ ઓછો છે. જૈન દર્શનમાં કહે છે ઉપસમ, એટલે અમુક કાળ સુધી સત્તામાં રહેલા કર્મોને શાંત કરી શકાય છે, એટલું આત્મબળ તો પ્રગટાવી શકાય છે. એટલે તો સામાયિક ઉપસમની સાધના છે, પણ એની મર્યાદા 48 મિનિટની છે અંતરમુહૂર્તની. ઈ જે ઉત્કૃષ્ટ કીધી છે, જગન્ય નહીં. હવે એ જે મર્યાદા છે, આટલો ક્ષણિક કાળ આપણી પાસે છે, ક્ષણિકમાં પણ ક્ષણિક એવું જીવિતવ્ય છે, એમાં આપણે નિત્યપણું મેળવવું છે. જ્ઞાની કે છે તો પછી કેવું અવલંબન લેવું જોઈએ, કેના શરણે બેસવું જોઈએ, શું કરવું જોઈએ, કેને શોધવા જવા છે? હવે આવો પરમ પુરુષ પૂર્ણ વિતરાગી આ કાળની અંદર દુઃખી થતા જીવો માટે અમે અમૃત સાગર છીએ, અમે કલ્પ વૃક્ષ સમાન છીએ, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, તમે અમારે શરણે આવો. શું કરવું છે? પગ દબાવવા છે ને પોતાના? કોઈએ દબાવ્યા હતા? કેટલી કરુણાનો અવતાર છે આ. અમે આ કહીએ છીએ તમને પરમાત્મા સ્વરૂપ થયા છીએ, એ જગતના જીવોને આ ત્રિવિધ તાપથી દુઃખી થતા અને કર્મબંધથી પીડાતા ભવચક્રમાં અટવાતા એવા જીવો પ્રત્યે અમારી કરુણાને કારણે આ હૃદય ચિતાર અમારે કરુણાથી અમારું હૃદય દ્રવી ઉઠે છે. આત્મદ્રવ્ય દ્રવી જાય છે. જગત જીવો પ્રત્યેની આટલી કરુણા છે એમાં શું આપણા હગા છે? આપણને ઓળખે છે? હા, ઓળખે છે. આપણને ચૈતન્ય તરીકે ઓળખે છે, જીવ દ્રવ્ય તરીકે ઓળખે છે. એટલે કહે છે કે તમે તો અમારી જાતના ને નાતના છો. હે જીવ, આ સામર્થ્યને તું પ્રગટાવ, અને જે રીતે અમે આ પરિભ્રમણનો અંત કર્યો એ જ રીતે તું તારા પરિભ્રમણનો અંત કરી શકીશ. જે વિદ્યા અમને પ્રાપ્ત થઈ છે એ વિદ્યાના સહારે તું પણ તારા પરિભ્રમણને સમાપ્ત કરી શકીશ. આવી કરુણા એની પાસે છે. જ્ઞાનીઓએ આવા ક્ષણિક જીવિતવ્યમાં પણ નિત્યત્વ પ્રાપ્ત કર્યું છે એ અચરજની વાત છે. જગતમાં આથી વિશેષ મોટું આશ્ચર્ય ક્યાંય જોવા નહીં મળે. આપણે તો ભૌતિક આશ્ચર્યની અંદર ચકાચોંધ બની આહા આહા જ કર્યા કરીએ છીએ. જ્યારે હોય ત્યારે આહા 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 કેવું નથી, આહા તો આ કર કે આવા ક્ષણિક જીવિતવ્યની અંદર નિત્યપણું જેને પ્રાપ્ત કર્યું, અને એમાં કૃપાળુ દેવ જેવો આ કાળની અંદર કોઈ યોગ નથી કેવડીના, એ સમયે પણ એને આવી અમરતા પ્રાપ્ત કરી, ત્યારે વાત નીકળે ઓહો હો શું જ્ઞાની પુરુષની સાધના, શું એનું સામર્થ્ય. તો આપણને ખરેખર અહોભાવ. એટલે શિષ્ય કે છે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. આ જેને તેને ન કહેવાય અહો. આત્માને આપનાર તમે તો આત્મા પ્રાપ્ત કર્યો અને અમને પણ હાથમાં આપી દીધો પ્રભુ. આ કાળમાં જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં. આ વાક્ય ચોથું અને પત્ર પૂરો થશે. જો જીવને પરિતૃપ્તપણું બોધ બીજ હોય તો પણ જીવને પરિતૃપ્તપણું વર્તે, સ્વરૂપ સુખનું પરિતૃપ્તપણું વર્તે બોધ બીજ હોય તો પણ. હવે જીવને પરિતૃપ્તપણું જ વર્તતું ન હોય, જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય, એ વાત જ્ઞાન અને જ્ઞાનીને કહ્યા કરે, પણ જાવા નાખે સંસારના સંયોગ અને પદાર્થમાં, વિષય સુખમાં, પાંચ ઇન્દ્રિયોના વિષયમાં એ રમ્યા કરે, અને એને જ મેળવવા માટે પ્રયત્ન દશામાં રહે, અને વાત કરે ત્યારે મહાજ્ઞાની છે, બહુ બોધવાળા છે, ફલામ ઢેકનું. આખી પ્રવૃત્તિ કેના તરફ છે? પર તરફ છે કે સ્વ તરફ છે? જ્ઞાની કે છે એને અખંડ એવો આત્મબોધ તેને સમજવો, કેમ કે આત્મબોધનું સ્વરૂપ તો અખંડ છે, આવ્યા પછી જતું નથી. અખંડ એવો આત્મબોધ, આત્મબોધ પ્રાપ્ત થાય એટલે અખંડ છે એનું સ્વરૂપ, એનો સ્વભાવ અખંડ છે, એટલે બીજે જવા ન દે, પરિતૃપ્તપણાનો અહેસાસ આપે, અને પરિતૃપ્તપણું વર્તવું હોય તો બીજે અપ્રયત્ન દશા થવી જોઈએ. આ અપ્રયત્ન દશા નથી અને વિશેષ પ્રયત્નમાં છે. કહેવાતા જ્ઞાનીઓમાં તો આપણે જેમ જેમ એને જ્ઞાન છે તેમ વિશેષ પ્રયત્નમાં છે, અપ્રયત્નમાં નહીં. બીજાને તો કંઈક થોડાકથી સંતોષ છે, અને કર્મનો ઉદય માની બિચારો બેઠી રહ્યો છે, અને આ તો જાવા નાખતા હોય છે ચારે બાજુ. જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય, વર્ત્યા કરવું એટલે ઇટ ઇઝ એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ છે, બરોબર છે ને સાહેબ? પરિતૃપ્તપણું વર્ત્યા કરે એને, જેને બોધ બીજની ઉત્પત્તિ થઈ છે, આત્મબોધ થયો છે, એને તૃપ્તિપણું વર્ત્યા જ કરે, એને અતૃપ્તિ ન લાગે. અતૃપ્તિ તો બોધ અપૂર્ણ છે એની લાગે કે હવે હું પૂર્ણતાને પ્રાપ્ત કરું, હવે હું સર્વજ્ઞતાને પ્રાપ્ત કરું. પણ જો સંસારના ભોગ ઉપભોગ પ્રત્યે પણ જો એને આવી પ્રકારની અતૃપ્તિની વાસના તૃષ્ણા ચાલ્યા જ કરતી હોય તો કે છે અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં. એને ન સમજવો અને બીજા એનામાં છે એ ન સમજવું, પેલા તો એને ન સમજવો કે મને આત્મબોધ થયો છે. આત્મબોધનું લક્ષણ એ છે કે જગતના તમામ વિષય ભોગ પ્રત્યે અપ્રયત્ન દશા થઈ જાય, અને જગતના જીવોએ પણ જ્ઞાનીને ઓળખવામાં આ એની જબરજસ્ત કસોટી આપી છે. જબરજસ્ત, ભલે ને થોડા જ્ઞાનવાળો હોય અત્યારે ચડતી દશામાં હોય, પણ એનું ટેસ્ટિંગ આપી દીધું છે કે એને પરિતૃપ્તપણું વર્ત્યા જ કરતું હોય, અને એ પરિતૃપ્તપણું આત્માનું પરિતૃપ્તપણું વધારવાના પ્રયત્નમાં હોય અને વિષયો પ્રત્યેની અપ્રયત્ન દશામાં એ વર્તતો હોય, પણ એની બદલે એ સંસારના ભોગ ઉપભોગમાં એને પરિતૃપ્તપણું ન વર્તે અને એની તૃષ્ણા હોય તો કે અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં. આને હજી આત્મબોધથી ઘણું છેટું છે, બહુ દૂર છે, કારણ કે આત્મબોધનું જે લક્ષણ છે એ નથી. સરસ એક જગ્યાએ લખ્યું કૃપાળદેવે, પત્રાંક 324માં આપણે વાંચી ગયા કે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે અને તે અનુભવીએ છીએ. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. આ એક જ કસોટી ઉપર જોઈએ તો આજે કહેનારા કેટલાય સંકેતવાસીઓનો તરત જ આપણને ખ્યાલ આવી જાય કે વિતરાગતાથી આ હજારો ગાઉં દૂર છે, આને વિતરાગતાને ક્યાંય સંબંધ નથી, મેળ માથું નથી. અને સમ્યક દર્શન ને જ્ઞાન ને બોધ સ્વરૂપ ને શું માંડ્યું છે બધું. જ્ઞાનીને ઓળખવાની આ જીવમાં એક દ્રષ્ટિ પ્રાપ્ત થાય એ પણ એક મોટી સિદ્ધિ છે, જબરદસ્ત ઉપલબ્ધિ છે જો આ જીવ જ્ઞાનીને ઓળખે તો. અને કૃપાળુ દેવી એક વાક્ય બહુ સરસ કહ્યું છે કે જીવ પોતાના સ્વભાવને પામ્યો નથી કારણ કે એને જ્ઞાનીનું ઓળખાણ નથી થયું. એને જ્ઞાનીનો યોગ તો થયો છે, ઘણા જ્ઞાની કેટલાય મળી ગયા, આવા તો ઓળખાણ થયું નથી. માત્ર આપણને જ્ઞાનીનું ઓળખાણ થાય એના આ બધા લક્ષણ ચારે ચાર વાક્યમાં, કે પૂર્ણ કામપણું હોય જ્ઞાનીને, સ્વસુખથી સ્વરૂપ સુખથી એને પરિતૃપ્તપણું હોય, વિષયો પ્રત્યે એની અપ્રયત્ન દશા હોય, અને ક્ષણિક જીવિતવ્યમાં એ નિત્યપણાને પ્રાપ્ત કરતો હોય, આ એનું પરિતૃપ્તપણું એને સતત અખંડપણે વર્ત્યા કરતું હોય, આ જ્ઞાનીનું ઓળખાણ છે, આ જ્ઞાનીની દશા છે. બાકીના એ આત્મબોધ સમજવો નહીં, સ્વ અપેક્ષાએ અને પર અપેક્ષાએ સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.